વિજ્ઞાનની જે બધી ડેવલપમેન્ટ થાય છે તેમાં જે આગળ વધેલી પર્સનાલિટીઝ હશે તે મદદ કરતી હશે ખરી કે ડાયરેક્ટલી જે ચેતનનો અનુભવ થાય એટલે માણસને ખ્યાલ આવે
એ છે કે આધ્યાત્મિક જીવનના આ વિકાસના પંથમાં આગળ વધેલા જે પુરુષો છે એવા જીવો એનો મને અનુભવ છે કે એવા કેટલાક જીવો આ વાતાવરણમાં છે હજુ જેને પોતાના મિશનનું કામ પૂરું થયું નથી એવા લોકો અને તેમ છતાં અનુભવ થયેલો છે એવા લોકો આ વાતાવરણમાં છે અને એવા લોકો આવા જે એપ્ટિટ્યુડ વાળા હોય છે તેને મદદ કરે છે એ મને અનુભવ છે પણ વિજ્ઞાનનો મને અનુભવ નથી પણ જો આ થિયરી એને લાગુ પાડીએ કે આવા આની અંદર ગુલતાન થયેલા એકાગ્ર થયેલા કેન્દ્રિત થયેલા જીવો જે શોધખોળ પૂરી ન થઈ હોય અને શરીર છૂટી ગયું હોય એવા લોકો પણ આવી રીતે વાતાવરણમાં રહેતા હોવા જોઈએ અને પેલું એમનું યોગ્ય મીડિયમ હોય તેને એ જ્ઞાન આપતા હોવા જોઈએ આ તો અનુમાનની વાત છે પેલાનો તો મને અનુભવ જાણે છે પણ આમ બધા અનુભવ નથી પણ મારું બીજું એમ કેવું છે કે જ્યારે જેમ સૂર્યનો પ્રકાશ થાય છે ત્યારે દરેક દેશમાં પ્રકાશ પડી વળે છે પણ દરેક દેશમાં ઓછા વધતા વાળો હોય છે પ્રકાશ બધે ફરી વળે છે એ વાત સાચી છે એમાં જરા કે મિનમેક ફરક નથી પણ દરેક દેશમાં ઓછા વધતા પ્રમાણમાં છે અને દરેક દેશમાં પણ કેટલીક ટકાને તો પહોંચી પણ નથી હોય છે પ્રકાશ સો ટકા પ્રસરેલો હોવા છતાં કેટલાક ઠેકાણે પહોંચી નથી જેમ કે ગુફાઓમાં ભર જંગલોમાં એવી ઠેકાણે અથવા તો પર્વતોની ઊંડી ખીણોમાં ત્યાં પ્રકાશ પૂરેપૂરો જઈ શકતો નથી એ જેમ આપણે આપણી બુદ્ધિ સ્વીકારે એવી હકીકત છે એવી રીતે જ્યારે ચેતન નો જે ચેતનની ભૂમિકા છતી થાય છે ત્યારે જે માત્ર આવી રિસેપ્ટિવ એપ્ટિટ્યુડ વાળા હોય છે તેને જે પ્રકાશ મળે છે જેમ આ સૂર્યનો પ્રકાશ ઉદય થયો તો બધા દેશોને એનો પ્રકાશ મળે છે પણ દરેક દેશની જે પ્રકારની આ પૃથ્વીના આકાર પ્રમાણની પરિસ્થિતિ તે પ્રમાણે એને પ્રકાશ હોય છે ઓછા વધતા પ્રમાણમાં અને એક દેશમાં ખીણોમાં કે ગુફાઓમાં તો બિલકુલ જઈ શકતો નથી એવી રીતે પેલો જે ચેતન પ્રકાશ કરે છે અથવા તો ચેતન છતું થાય છે ત્યારે માત્ર એવા રિસેપ્ટિવ એપ્ટિટ્યુડ વાળા હોય છે તેને જ પ્રકાશ મળે છે એટલા વિજ્ઞાનમાં વિજ્ઞાન માટેની એપ્ટિટ્યુડ જેની હતી અને એમાં જેની ભૂમિકા કેળવાયેલી હતી તેને તે પ્રકારે જ્ઞાન મળ્યું અને આ છે તે ગીતાનો એનો આધાર છે કે એ યથામામ પ્રપદ્યંતે તામ તથૈવ્ય ભજામ્યમ કે જે મને જે રીતે ભજે છે એટલે આ લોકો વિજ્ઞાનની રીતે મને ભજતા હતા અને કે હું તેમને તે રીતે ભજું છું એટલે તે રીતે એમને આગળ હું વ્યક્ત થતું અથવા તો એનો બીજો અર્થ પણ એ યથામામ આમાં ખરેખર હાર્દ આ શ્લોકમાં યથામામ ત્યાં એ જ એનું હાર્દ છે કે મને જે રીતે એટલે એના ઘણા અર્થ થાય યથા એટલે કે અનેક ધર્મના સંપ્રદાયો અને અનેક ધર્મો એ ધર્મવાળા તેમની તેમની ભાવના પ્રમાણે તેમની તેમની સંસ્કૃતિ પ્રમાણે જે મને ભજે છે એટલે ખ્રિશ્ચન ખ્રિસ્તી રીતે મુસલમાન રીતે શિવાય રીતે વૈષ્ણવાઈટ રીતે બુદ્ધ જૈન રીતે એમ અનેક ધર્મના સંપ્રદાયો છે એ લોકો એમની ટેકનિક પ્રમાણે એમની સંસ્કૃતિ પ્રમાણે જે મને ભજે છે તેમને તે રીતે તેમના આગળ હું થતો હતો યથામામ એટલે એ વિજ્ઞાનને જ જે સર્વસ્વ ગણે છે અને વિજ્ઞાનને જ માટે જે યાહોમ કરીને જંપલાવ્યું જન્મ અને વિજ્ઞાનને માટે જેવું એકાગ્રને કેન્દ્રિત થતા ગયેલા છે એવી જેમની ભૂમિકા રિસેપ્ટિવ એક્ટિવિટી એપ્ટિટ્યુડ વાળી છે તેમને આગાડી તે રીતે હું છતો થઉં છું એટલે વિજ્ઞાનને ભજવું તો વિજ્ઞાનની રીતે છતો થાય એક જાણે કે આ પણ એક રહસ્ય છે એટલે વાતાવરણમાં રહેલા આવા જે જીવો જે છે જેમને આગળ આ જ્ઞાન છે એ જ્ઞાન એ લોકો આવા જીવોને પણ આપે છે એની સાથે સાથે જો એક તે કાળની આવી લાક્ષણિક પ્રવૃત્તિ હોત નહીં તે તબક્કાના, કાલના તે તબક્કાની ચેતન જે વખતે છતું થવાની તત્પરતા વાળું છે એવી એની લાક્ષણિક જો લક્ષણ જો હોત નહીં તો પેલા જે વાતાવરણમાં રહેલા વિજ્ઞાન ને માટે પના થયેલા છે એવા કેટલાક જીવો જે છે જેમને આનું જ્ઞાન એ લોકો પણ પેલાને આંકી શક્યા ના હોત. એટલે કે પેલું જે ચેતનની છતી થવાની, ચેતનને છતું થવાની ભૂમિકા જયારે પ્રગટે છે ત્યારે આવા અનેક જાતના જીવો એને મદદ કરનાર હોય છે. જેમ કે કૃષ્ણ ભગવાન જન્મ્યા તો તે વખતે અનેક દેવ દેવીઓ શક્તિઓ લઈ અને પોતે અવતરેલા. એ તો જાણે કે કૃષ્ણ ભગવાન વિશે તો પુરાણોમાં બધું લખ્યું છે, પણ આપણે પણ જયારે જન્મતા હોઈએ છીએ ત્યારે આપણે સાથેના જે આપણા આપણા મિત્રો કે વેરીઓ કે આપણા સગા કે આપણા અંગમાં વાળા કે જેના માટે આપણને આપણે વેર છે એવા બધા જીવોને સાથે લઈને આપણે જન્મતા હોય. એટલે દરેક પોતપોતાનું એક સર્કલ જે પોતાની વૃત્તિઓથી કરીને આપણે બાંધેલું છે એવાને જ લઈને જન્મતા હોય છે. તેવી રીતે જયારે કાળના તબક્કામાં ચેતનને છતી થવાની તત્પરતા છે તે કાળમાં આવા રહેલા અંતરિક્ષમાં રહેલા જુદા જુદા પ્રકારના જે જીવો છે જે કેટલાય કોઈ સાયન્સમાં આગળ વધારે કોઈ ભક્તિમાં કોઈ યોગમાં કોઈ જ્ઞાનમાં કોઈક હુંદર ઉદ્યોગમાં તે પ્રકારના તે પ્રકારની રિસેપ્ટિવ એપ્ટિટ્યુડ વાળી જે ભૂમિકા વાળા જીવો છે તેમને તે રીતે પેલા બધા મદદ કરે છે. ક્યારે કે પેલા ચેતનને છતી થવાની ભૂમિકા પાકી ગયેલું હોય છે ત્યારે, બાકી તો આમ એકલ દોકલ રીતે મદદ કરનાર હોય છે. એક વાત એવી સાંભળેલી પણ એ કેટલી સાચી હશે તે હું નિર્ણય કરી શક્યો નથી. કોઈ છતાં વિદ્યાર્થીઓ ભણતા હતા આ શાસ્ત્રોની, તે બે ત્રણ વિદ્યાર્થીઓ રહેતા ત્યાં છતાં ત્યાં આવી રીતે બ્રહ્મ રાક્ષસ હતો. બ્રહ્મ રાક્ષસ એટલે જે વિદ્વતા ભણતરમાં બહુ હોશિયાર માણસ હતો અને બહુ વિદ્વતા જેને પ્રાપ્ત કર્યો એવો જીવ જયારે અવગતે થાય ત્યારે એને બ્રહ્મ રાક્ષસ લેતા. બ્રહ્મ તે આ પેલા લોકો રાત્રે વાંચતા હોય ભણતા હોય પ્રશ્ન આવે ત્યારે પેલો બ્રહ્મ રાક્ષસ મોડેથી બોલીને પેલા બધાને સમજાવે, મોડેથી બોલીને સંભળાય એ લોકોને, તે એવી રીતે બોલીને સમજાવે. પેલા લોકોને ઘણું કુતૂહલ થાય કે કોણ આપણને આપ્યા છે, કોણ આપણને એમને કઈ સમજણ પડી નથી, એ તો બ્રહ્માનું કા ભગવાન આપણને મદદ કરે છે એમ કરીને ઘણું બધું શીખ્યા. અને એવી એક મેં કશાકમાં સાંભળેલું વાંચેલું કેટલું સાચું તે કહેવાય નહીં, પણ આવા જીવો છે ખરા આ આપણા અંતરિક્ષમાં આપણા વાતાવરણમાં પૃથ્વીની આગળ પાછળ અને બીજે પણ છે, પણ બીજે જે પ્રકારના જીવો છે તે અહીં પૃથ્વી પરના જીવોને મદદ નથી કરનારા હોય, કોઈક ટકાને કરનારા હોય છે, પણ આપણા પૃથ્વીના આગળ પાછળના વાતાવરણમાં આવા જીવો છે ખરા. અને જ્યારે ચેતન આમ તો ખરી રીતે પડે પણ થતું હોય છે, પણ કોઈ કાળના તબક્કામાં વધારે પ્રમાણમાં જોશ વાળું પણ હોય છે ત્યારે આ રીતે બધા એને મદદ કરનારા નીવડે છે. પણ બાકીના કાળમાં પણ આવા જે વાતાવરણમાં રહેલા જાણકાર એવા જુદા જુદા પ્રકારના જીવો જે છે તે પ્રકારના જીવોની તે પ્રકારની જયારે રિસેપ્ટિવ એપ્ટિટ્યુડ થયેલી હોય છે તો એમને મદદ કરે છે. એ તો જાણે હકીકતની વાત છે, એ વાત સાચી છે. પણ અત્યારે આજે એક સાંતું આ બધા જે સંશોધનો થયા છે તે તો માત્ર આ કાળ જે છે કાળના તબક્કામાં ચેતનની પોતાની આગવી એક સ્વતંત્ર તત્પરતા છે. મનુષ્યો આ પૃથ્વીના મનુષ્યોને આ પોતે જ્ઞાન આપવાને આતુરતા વાળું છે ખરી રીતે તેને એવું કઈ છે જ નહીં. આ તો
આપણામાં
આ પૃથ્વી ઉપર કેટલાક જીવોની આ જાતની તત્પરતા છે આજે, અને ખાસ કરીને એવી તત્પરતા જે જે ક્ષેત્રના જ્ઞાનમાં છે તે જ્ઞાનના ક્ષેત્રવાળા જીવોને એ બહુ સહજ રીતે આ જ્ઞાન આપે છે અત્યારે આ ગાળામાં.
એટલે એનો અર્થ એમ કહો મોટા કે જે જાતનું તમે કહ્યું ને કે ચેતનમાંથી તો જે જાતનું આપણે તૈયારી હોય એ જાતનું આપણને મળે એટલે એનો અર્થ એવો કે જે જાતની આપણી પોતાની તીવ્ર આકર્ષણ બિલ્ડઅપ થાય તે જાતનો રિસ્પોન્સ મળે.
રિસ્પોન્સ થાય અને ખરી રીતે તો આપણે આપણે ભગવાનનું નામ લઈએ છીએ, પણ આપણી અંદરથી જે પોતાની આપણી એ પ્રકારની તત્પરતા વાળી ભૂમિકા પાકી ગમે તે જ્ઞાનના વિષયમાં, ગમે તે ક્ષેત્રના બાબતમાં, તો એનું જ્ઞાન આપમેળે આપણામાંથી ફૂટે છે. એટલે જે અદ્વૈત વાત છે કે અદ્વૈત એક જ છે, આપણા પોતાની અંદર માયેલું જે તત્વ છે એ જ શક્તિ છે, એ જ ભગવાન છે, એ જ બ્રહ્મ છે, એ અદ્વૈત વાદ છે કે ખરી રીતે તો એ જ છે એ આપણે પોતે, પણ અત્યારે આપણે જીવ દશામાં હોવાથી એ શક્તિનું ફરી એનું યોગ્ય પ્રકારનું જ્ઞાન આપણને નથી હોતું. એટલે આપણા સંસ્કૃતિકારોએ અનુભવીકારોએ ભગવાનને બ્રહ્મને જ મૂક્યો કે ભાઈ એ તરફની એની અભિમુખતા થયા કરે અને ભગવાન તરફ એનું મનન ચિંતન રહે, એ રીતે એને બધું ભક્તિવાળાઓએ વૈષ્ણવ આચાર્યોએ વલ્ભાચાર્ય નિમાર્કાચાર્ય રામાનુજાચાર્ય બધા થયા એ ભક્તિ સંપ્રદાયના લોકો કે આ રીતે મૂકવાથી જીવ લોકોને માટે બહુ સરળ થશે એમને, અને પેલું બહુ કોરું પડશે એમની બુદ્ધિમાં રંગાશે નહીં. એકવાર ભગવાનના એમના મનાધિકરણ એકવાર ભગવાનની ભક્તિમાં રસવાળા થવા દો, પછી આપમેળે જે જ્ઞાન છે તે તો કંઈ નાશી જવાનું નહીં, એ તો આપમેળે એને છતું થવાનું છે. એટલે એ લોકોએ આ રીતે મૂક્યું એને. બાકી ખરી રીતે તો બહાર કે અંદર કંઈ કશું છે નહીં, બધું એકાકાર છે, એક રસ છે અને માયલો અંદર જ બિરાજેલો છે અને બધામાં એ રમત છે. એ આગળ જતા આપણને સાહેબ એટલું બધું સાચું સમજાય છે કે આપણને કંઈ કશું મનમાં અત્યારે કોઈ જાતના સંશય વિગેરે રહી શકે એવી શક્યતા જ હોતી નથી, ત્યાં કે બધામાં એ જ રમી રહેલો છે. એ આ બુદ્ધિથી વિચારીએ તો આપણને લાગે છે કે આ ઝાડમાં પણ ચેતન છે, તેથી કરીને જ આ બધો જીવ છે. વેલામાં આમાં પ્રાણીઓમાં પશુઓમાં પંખીઓમાં જળ ચેતન બધાની અંદર જ એ રમી રહેલો છે. એ આમ બુદ્ધિથી વિચારીએ તો આપણી બુદ્ધિ તો માને છે, પણ બુદ્ધિનું વિચારેલું ઉડી જાય છે. એ સમજણ એવી છે કે કાળ આવ્યો કે પ્રસંગ એવો તબક્કા આવ્યો ત્યારે કોરી બુદ્ધિથી સમજાયેલી સમજણ ઉડી જાય છે, જયારે ભક્તિથી રંગાયેલી સમજણ ટકે છે. જેમ આપણે કોરી જમીન હોય ને એના પર ચાલ્યા તો પગલા બહુ નહીં પડે, જરાક વાર નહીં જેવા બરાબર દેખાશે નહીં, પણ ભીની જમીન હોય તો ત્યાં પગલા આપણા પડી જાય છે. તેવી રીતે બુદ્ધિની સમજણમાં જયારે ભક્તિ પ્રગટે છે, બુદ્ધિમાં ભક્તિ પ્રગટે છે, ત્યારે એ સમજણ ચિરંજીવી બની જાય છે. એટલે આપણે આપણા શાસ્ત્રકારોએ અનુભવીકારોએ કે આ બધા જીવન માટે સરળ એક જ ઉપાય ભક્તિ માર્ગ સરળ છે, બીજો બધા અઘરા છે. અને કર્મ તો દરેકને કરવાનું છે, પણ કર્મ કરતાં 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 જે ભક્તિ કરે છે, જે ભગવાનનું સ્મરણ કરે છે, જે ભગવાનને ભજે છે, એ જીવ એ ભક્તિ કરતાં કરતાં એવો નિષ્ઠાવાળો થઈ જાય છે કે એને પછી જ્ઞાન થાય છે, આત્મને જ્ઞાન થાય છે. અને પછી કર્મ એને તો ભગવાનના ચરણ કમળમાં આપણે જેમ પુષ્પારોપણ સમર્પણ કરીએ તે તો કર્મ એના ભગવાનના ચરણ કમળમાં સમર્પણ કરવા માટેની એક અંજલી છે. એ ભાવ એને રહે છે કર્મનો. કર્મનો સ્વતંત્ર કોઈ ભગવાનને સમર્પણ કરવાના સિવાય બીજો કોઈ એનો કોઈ ભક્ત કે કોઈ જ્ઞાનીને બીજો કોઈ અર્થ કર્મનો છે નહીં. એ ભગવાનની ભગવાનને સમર્પણ કરવા માટેના પુષ્પ છે. એ રીતે કર્મને આચરતો હોય છે. કર્મ એને નથી એમ નથી, શરીર છે ત્યાં સુધી તો એને કર્મ રહેવાના કઈ નહીં, તો શ્વાસોશ્વાસનું છે. ઉત્પાદ ઉપર જળ રીતે પડી રહેલો કોઈ હોય પણ એને પણ કર્મ છે, ખાવાનું છે, પીવાનું. એવાય માણસો મેં જોયા છે એ કરાચીમાં, કે કેટલાય દિવસ ત્યાં સુધી એમને એમ પડ્યો રહે, લોકો બોલાવે તો બોલે નહીં, ચાલે નહીં, કઈ નહીં, ખાવાનું લાવે તો ખાય નહીં, ત્યાં પડી ગયેલું હોય, કઈ જ નહીં, પાણી ના પીએ, કઈ નહીં, પેશાબ ન કરે, મળ ત્યાગ ન કરે. ચાર દિવસ સુધી તો અમે લાગલગત મેં એને મંદિર જોયા કરી, પણ એટલે કે આવી રીતે જડ રીતે પડી રહેલા હોય પણ એને પણ શ્વાસોશ્વાસનું તો કર્મ છે, શ્વાસોશ્વાસનું પણ કર્મ છે એને. એ અને અનુભવ થયા પછી એ દરેક બાબતની કોન્શિયસનેસ છે એને. ઇવન આપણે અત્યારે છીએ, શ્વાસોશ્વાસ લઈએ છીએ પડે પણ એની સભાનતા નથી આપણે. પણ જયારે આ ભગવાનના સ્મરણની શી હકીકત છે કે એ સ્મરણની સભાનતા રહે છે, એ અખંડ થયા પછી જ, અખંડ થયા પછી જેમાં શ્વાસોશ્વાસ પડે પણ અખંડ છે, પણ એની સભાનતા આપણને નથી. માત્ર જયારે કંઈ અડચણ પડે ત્યારે સભાનતા થાય છે. શ્વાસોશ્વાસ લેવામાં કંઈ અડચણ પડે ત્યારે સભાનતા થાય છે. જયારે પેલામાં ભગવાનના સ્મરણ અખંડ રહે પછી એની સભાનતા નિરંતર રહે છે, એટલે એ ભક્તિમાં એનો પ્રવેશ જલ્દી થાય છે. પણ વિજ્ઞાનનો તે વિજ્ઞાનનો તો મેં એમ કહ્યું કે એ ચેતન જયારે છતી થવાની તત્પરતાની ભૂમિકા વાળું હોય છે ત્યારે છતી થતી વખતે એને ચારેય બાજુના વાતાવરણમાં રહેલા જુદા જુદા પ્રકારના વિજ્ઞાનના રસિયાઓ એવા જે છે અથવા ઉદ્યોગના બીજા કોઈ ક્ષેત્રના બીજી કોઈ વિદ્યાઓના એવા જીવો જમા પડેલા હતા અને એમાંથી એમનો જીવ નીકળી ગયેલો છે એવા જીવો પણ વાતાવરણમાં છે, એટલે તે પ્રકારની એપ્ટિટ્યૂડ રિસેપ્ટિવ એપ્ટિટ્યૂડ વાળાને એ લોકો જે કરે બધા મદદ કરતા હોય છે. પણ સમગ્રતા મદદ ચાલે છે ત્યારે તે વખતે ચેતનની છતી થવાની તત્પરતા છે એમ એક અનુમાન આપણે બાંધી શકાય. બાકીના ગાળામાં ચેતન નથી છતું થતું એમ નથી, પણ કોઈક કાળે જેમ ઉનાળામાં તાપ વધારે ગરમી લાગે તેવી રીતે કોઈક કાળે એવો આપણા પૃથ્વીની કાળની ગણતરી દેખે. બાકી ત્યાં તો એને તો કોઈ કાળબાળ છે નહીં, પણ આપણા પૃથ્વીના એની પરિસ્થિતિ અંગે આપણે વાત કરીએ છીએ કાળની, કે જે કાળમાં જયારે છતી થવાની એની તત્પરતાવાળી ભૂમિકા છે ત્યારે આવા જુદા જુદા પ્રકારના વિદ્યાના વ્યાસંગીઓ જે આવા પૃથ્વી પરથી જીવ તરીકે શરીરધારી હતા તે ચાલ્યા ગયેલા છે, એવા લોકો આ પૃથ્વી પર બીજા તે રીતે જે રીતે જે જે વિદ્યામાં એકાગ્ર થયેલા છે એવી જેમની રિસેપ્ટિવ એટીટ્યુડ છે તેમને તે પ્રકારનું જ્ઞાન આપે છે. પણ સમગ્રતા આપે છે ત્યારે તો પેલું ચેતનનો કાળનો તબક્કો વિશેષપણે વ્યક્ત થવાનો છે ત્યારે, નહીં તો આમ તો વ્યક્ત થયા જ કરતું હોય છે, ફળે ફળ અખંડ છે વ્યક્ત થવા પણ એનું. પણ ત્યારે પણ કોકુક જીવને આવા જીવો પોતાનું જ્ઞાન એને આપતા હોય છે, એ પણ પેલાને ખબર નથી હોતી, પેલો જેને જ્ઞાન મળ્યા કરતું હોય છે એને એ ખબર હોતી નથી. આટલું જ વાત છે અને ચોક્કસ
બધા આમાં એને લીધે શું હશે, તમે જે કહેતા હતા કે જયારે માણસ અદૃત થઈ જાય એટલે આપણે અદ્વૈતની વચ્ચે વાત નીકળે, એટલે જયારે હું જ બધે પથરેલો છું ત્યારે હું જયારે એમાં એકાગ્ર થઉં એટલે જે આ એ જાતનું જ્ઞાનવાળી જે વસ્તુ હોય એ બધી મારામાં કેન્દ્રિત થાય છે, એટલે એને લીધે ઉદભવ
હા એમાંથી જ ઉદભવ. અત્યારે પણ આપણે જો જોઈએ સાહેબ વિચાર કરીએ તો આપણે આપણી મતે આપણું જગત કેટલું ઉપજાવેલું છે, આપણા માંથી જ આપણે ઉપજાવેલું છે, આપણી બુદ્ધિ કબૂલ કરેલી છે. પણ ત્યારે શું થાય છે કે આપણે અનુભવી થયા છીએ ત્યારે એ બધાનું આપણે કરતા હરતા છીએ, તેમ છતાં નોખા હોવાથી આપણને કોઈ જાતનું ત્યાં અભિમાન રહેતું નથી, તદ્દન નોખા છીએ એટલે ત્યાં અહમની કોઈ પ્રકારની પ્રક્રિયા હોતી નથી અને બધાના મૂળમાં હું જ છું. અત્યારે પણ આપણે જીવદશામાં આવીએ છીએ, સંસારી છીએ, તો પણ આપણે જાણીએ છીએ કે આપણામાંથી આપણે દરેક માણસ પોતપોતાનું જગત સર્જાવી રહેલો હોય છે. દરેક માણસ એક વ્યક્તિ તે પ્રકારનું પોતે પોતાની રીત પ્રમાણેનું પોતપોતાના વૃત્તિના કુંડાળા પ્રમાણેનું કે પોતાની મર્યાદા પ્રમાણેનું દરેક જીવ એ આવું સર્જન કરી રહેલો છે પોતાના એક સર્કલનું. દરેકને પોતપોતાની મર્યાદા છે.